नमस्कार। आजे फिनलैंड थी तमारी जोड़े बात करी रहो छो। बाहर हिमवर्षा जामी छे। एप्रिल महीना में घणी वक्त आव्यो छु अहींया छेल्ला 10-15 वर्षथी, पण आटली हिमवर्षा क्यारे थई नथी। जनरली एप्रिल महीना में ए बधुं जतुं रहे, पण आ वखते कंईक जुदुं ज छे। અને એ સંદર્ભે આજે દેવી ભાગવતની વાત નથી કરવી। ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને એટલે થયું કે કંઈક જુદી વાત કરીએ। અને ત્યારે અમ્માજી જોડે વાત થયેલી હતી કે ભાઈ, તે ગયા વર્ષે ગોપી ગીતને અંગ્રેજીમાં રજૂ કર્યું હતું અને એ સમયે કુલ્સદન ટેમ્પલમાં પ્રવચન આપ્યું હતું, તો ગોપી ગીતને ગુજરાતીમાં અને સરળ ગુજરાતીમાં કહે। એટલે થયું કે ચલો આજે એ કરીએ। અને એટલે આજે એક જુદી કથા કરવી છે। કથાનક આપણું છે ગોપી ગીત। હવે આ કથાનકમાં પહેલાં તો એ કહી દઉં કે હું શું નહીં કરું, તો કે હું ગોપી ગીત ગાવાનું નથી। ગોપી ગીત ગાવાની બહુ સુંદર યુટ્યુબમાં વિડીયો છે, જોવા વિનંતી। ના, હું સંસ્કૃતમાં બોલીશ, આપણી ભાષા ગુજરાતી જ રહેશે, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે। બીજી વાત કે ગોપી ગીત એટલું બધું ગર્ભિત છે અને હું કંઈ બધું જાણતો નથી, એટલે આ પણ એક અર્થઘટન છે અને તે મારું અર્થઘટન છે, અને તમારું અર્થઘટન જે હોય ગોપી ગીતનું એ મારા કરતાં જુદું હોઈ શકે, અને એ જ કદાચ આપણા હિન્દુ ધર્મની સૌથી મોટી સંપત્તિ છે કે આપણે અર્થઘટન આપણા પોતાના રાખી શકીએ છીએ। એટલે આ પૂર્વધારણા સાથે ગોપી ગીતની વાત કરવી છે। અને ગોપી ગીતની વાત કરવી હોય તે કથાનકના સ્વામીની વાત કરવી પડે, અને કથાનકના સ્વામી છે શ્રી કૃષ્ણ। હવે કૃષ્ણને કેવી રીતે સમજવા, કારણ કે રામ જે છે એ સમજી શકાય એમ છે, કારણ કે એ મર્યાદા પુરુષોત્તમ છે, એ બધું મર્યાદાની અંદર રહીને કરશે। બાઉન્ડ્રી બાંધેલી છે તમે, એ બાઉન્ડ્રીના છેડા સુધી જશે પણ બાઉન્ડ્રી ક્રોસ નહીં કરે। રામ એ બાઉન્ડ્રીની અંદર રહેલા પુરુષોત્તમ છે, પુરુષોમાં ઉત્તમ, મનુષ્યોત્તમ છે, એટલે બાઉન્ડ્રીની અંદર રહેલા છે। એટલે રામને તમે સમજાવી શકો તર્કથી, પણ કૃષ્ણ ખૂબ જટિલ છે, કારણ કે એમને તર્કના ક્ષેત્રમાં સીમિત રાખી જ શકાય નહીં, એ તર્કની સીમાઓથી પરે છે, કારણ કે એ સંપૂર્ણ છે, એ મર્યાદા પુરુષોત્તમ નથી, એ સંપૂર્ણ છે। અને એટલે કૃષ્ણને સાથે આપણે જોઈએ ને, તો આપણે કેવું કરીએ છીએ કે કૃષ્ણના એક પાસાને આપણે પસંદ કરી લઈએ છીએ, જે આપણને ગમે, જે આપણા તર્કમાં ફિટ થાય, એની જોડે આપણે સેટિંગ પાડી દઈએ છીએ। એટલે કેટલાક એવા છે આપણા સંપ્રદાયો જે માત્ર બાળ ગોવિંદ સાથે રહે છે, એમને એમ જ ફાવે છે, કારણ કે બાળ ગોવિંદ કંઈ પણ ક્રિયા કરે તો એમ કહી શકાય કે ભાઈ આ બાળક છે। કેટલાકને કૃષ્ણ કિશોર અવસ્થાવાળા ગમે છે, અને કેટલાક પેલા વૃદ્ધ રાજનીતિજ્ઞને પકડીને બેઠા છે। એટલે આપણે જ્યારે કૃષ્ણના માત્ર એક પાસાને પસંદ કરીને ચાલીએ ને, ત્યારે એના બીજા બધા પાસા સાથે તાળ મેળવી શકતા નથી। એટલા માટે કૃષ્ણ જટિલ છે. થાય છે શું કે આપણે પોતે માયાથી ઘેરાયેલા છીએ, એટલે આપણે કૃષ્ણને માયાના લેન્સથી જોઈએ છે. પણ માયા તો શ્રી કૃષ્ણની દાસી છે, એ તો માયાથી પણ પર છે. એટલે આપણા તર્ક, આપણી પોતાની લિમિટેશન કૃષ્ણની તરફ ખોટી ખોટી પરિધારણા તરફ દોરી જાય છે. એટલે આજના અધ્યાય માટેની વિનંતી એવી છે કે તમે તર્કને બાજુ પર મૂકી દો. બીજું કે આજે આપણે કૃષ્ણના મુખ્યત્વે યુવાન કૃષ્ણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ એક એવો કૃષ્ણ છે કે જેમાં એક કિશોરાવસ્થાની જે શેખચી કહીએ એવી છે, એમાં ઉર્જા છે, એમાં પ્રેમ છે, એમાં અન્વેષણ છે, અને ગોપીઓ સાથે વ્રજમાં રહે છે. એટલે આવા કૃષ્ણની વાત કરવી છે આજે આપણે. આ આપણા કથાનકનો સ્વામી છે, જટિલ છે, સમજાય એવો નથી, તર્કથી પરે છે, અને એની તરફ થયેલા ગોપી ગીતની વાત કરવી છે. ગોપી ગીતનો પણ સંદર્ભ લઈ લઈએ તો ગોપી ગીત ક્યાં છે? ગોપી ગીત શ્રીમદ વ્યાસજીએ લખ્યું છે, એ ભાગવત જે છે આપણું પુરાણ, એના 10મા સ્કંદમાં છે. 29-33મા અધ્યાયમાં એની પૂર્વ ભૂમિકા અને ગોપી ગીત ત્યાં છે. પણ આ કથાનકની જે પહેલી કડી છે ગોપી છે. ગોપી કોણ? ગોપીઓ કોણ છે? તો એ શ્રી રાધા કૃષ્ણના 8 અનંત દિવ્ય સાથીઓમાંની 8 મહાસખીઓ છે. તેઓ પોતે જ રાધારાણીનો જ વિસ્તાર છે. અને જગદગુરુ શ્રી ગોપાલજી મહારાજ કહે છે કે ગોપીઓ પ્રેમના તમામ ગુપ્ત રીતરિવાજ જાણે છે. તેઓ તેમના આનંદ માટે ગોલોકમાં દિવ્ય દંપતીની સેવા કરે છે. અને આ 8 જે મહાસખીઓ છે કોણ છે? તેમના નામ છે લલિતા, વિશાખા, ઇન્દુલેખા, ચંપકલતા, તુંગવિદ્યા, રંગદેવી, ચિત્રા અને સુદેવી. એટલે આ ગોપીઓ છે. તો પહેલા કૃષ્ણની વાત થઈ, હવે ગોપીઓની વાત થઈ, અને હવે ગોપી ગીત ક્યાં સર્જાયું તેની વાત કરવી છે. એટલે શ્રી કૃષ્ણ રાધાજી સાથે વૃંદાવનની બહાર જે વન છે ત્યાં છે. રાત પડી ગઈ છે, મધ્યરાત્રિ થવાની તૈયારી છે, અને ત્યાં રાત્રે આ શ્રી કૃષ્ણ પોતાની અદ્ભુત વાંસળી વગાડે. અને આ વાંસળી એટલા માટે વગાડી છે કારણ કે પોતે ગોપીઓને વચન આપેલું છે કે એક શરદ ઋતુની એક રાત્રિએ તમને આનંદ આપવાની ઈચ્છાથી હું ત્યાં મારી યોગ માયાથી રાસ રચીશ. એટલે આ તો પોતાની પ્રોમિસ પૂરી કરી રહ્યા છે ભગવાન. એટલે એમણે વાંસળી વગાડવાનું ચાલુ કર્યું, અને જેવો ગોપીઓએ વાંસળીનો અવાજ સાંભળ્યો કે અંદર કામદેવનો આવેગ પ્રગટ્યો છે, જાગ્રત થઈ ગઈ છે. કેટલીય ગોપીઓ તે સમયે ઘર ગૃહસ્થીનું કામ કરતી હતી, એ ફરજો છોડીને કૃષ્ણ પાસે દોડી ગઈ. ગોપીઓની આ વાત સમજવાની બહુ જરૂર છે. એમનું શરીર શુદ્ધ આધ્યાત્મિક છે, એને ભગવાને બોલાવે છે. માત્ર શરીર નહીં, એના સ્પિરિટને બોલાવે છે. કેટલીક ગોપીઓ પતિઓ અને ફેમિલી જોડે વાત કરતી હતી અને તરત જ ઊભી થઈને ચાલવા માંડી. પેલા લોકોએ એમને રોકી કે ક્યાં જાય છે આટલી રાત્રે? તો ભગવાને એવી વ્યવસ્થા કરી કે એનું ભૌતિક શરીર ત્યાં રહી જાય ને એનો આત્મા ચાલવા માંડ્યો ભગવાન પાસે. આ તો ભાઈ પરમાત્માનો કોલ આવ્યો છે. બધાને છોડીને દોડી છે ગોપીઓ, જેમ તેમ કરીને કૃષ્ણને મળવા પહોંચી છે. એટલે સમજવાનું એ છે કે આ ગોપી ગીતની શરૂઆત જ દિવ્ય છે. ભગવાને બોલાયા છે, એણે વાંસળી વગાડીને કીધું છે કે આવો, દિવ્ય જગતની વાત છે. અને પછી જ્યારે ગોપીઓ ભગવાન કૃષ્ણ પાસે આવીને પહોંચી છે ત્યારે કૃષ્ણ શું કહે છે? અરે તમે કેમ આવ્યા છો? કહે છે કે આવા રાતના આટલા અંધારપટમાં, આવા જંગલમાં આવવું કંઈ તમારા માટે સારું છે? જંગલ તો હિંસક જીવોથી ભરેલું છે, કોઈ ખાઈ જશે તમને. અને ત્યાં ઘરે પતિને બાળકો છે, માતા પિતા છે, સાસુ સસરા છે, આ બધાની ઘર ગૃહસ્થીની ફરજો છોડીને તમે અહીંયા આવ્યા છો. હવે એ લોકો તમને શોધવા નીકળશે. અને તમારો મુખ્ય ધર્મ તો, તમારો ફરજ તો તમારી પતિ બાળકો અને ફેમિલીની સેવા કરવાનો છે. એટલે કૃષ્ણએ ગોપીઓ બિચારી આટલું કરીને આવી છે અને આવી રીતે તરછોડવાની વાત કરે છે, ખડાવી નાખી. અને કૃષ્ણ આમ કેમ કરે છે સમજવું રહે. પહેલા તો વાંસળીથી આકર્ષ્યા છે અને પછી કહે છે કે હવે જતા રહો. વાત એવી છે કે સર્વશક્તિમાન જ્યારે તમે તૈયાર થઈ જાઓ ત્યારે પહેલા તો બોલાવે છે, પણ પછી પાછી ફરી વાર તમારા નિશ્ચયની પરીક્ષા કરશે, અને કરશે જરૂર. બાઇબલમાં એક બહુ સુંદર વાર્તા છે અબ્રાહમ અને તેના પુત્ર આઈસાકની. અબ્રાહમ ભગવાનનો અત્યંત ભક્ત છે. ભગવાન આયા અને કહે છે કે ભાઈ અબ્રાહમ, મને આ તારો પુત્ર આપી દે, પહેલો જ પુત્ર છે. તો અબ્રાહમ કહે છે સારું, અને પોતાના પુત્રની બલિ ચડાવી દીધી એણે. અને આ જોઈને ભગવાનને થયું કે આ સાચે જ મારો ભક્ત છે. એટલે ભગવાને આઈસાકને પાછો જીવતો કર્યો. અને આવી વાત છે, નિશ્ચયની પરીક્ષા થશે ત્યાં સુધી આવી ગયા ભગવાનની પાસે, અને તોય છેલ્લી પરીક્ષા બાકી છે. આપણા ગુજરાતમાં એક બહુ અદ્ભુત કથા છે, શેઠ સાગળશાની. જૂનાગઢ પાસે બિલખા ગામમાં સાગળશા શેઠ ને તેમના પત્ની અને તેમનો બાળક ચેલૈયો ત્યાં રહેતા. ખૂબ ભગવાનને પ્રાર્થના કરી છે ત્યારે ચેલૈયાનો જન્મ થયો છે. ખૂબ વિનવ્યા છે અને એના માટે વ્રત એવું રાખ્યું છે કે જ્યાં સુધી કોઈ અતિથિને જમાડીશું નહીં ને ત્યાં સુધી જમશું નહીં. અને વાત એવી થઈ છે કે ખૂબ વરસાદે માજા મૂકી છે અને 10 દિવસ સુધી સતત વરસાદ પડ્યો છે. એટલે અતિથિ તો શું કોઈ પંખીએ ફરકતું નથી. અને સાગળશા શેઠ તેમના પત્નીને ચેલૈયો વાટ જોઈ રહ્યા છે કે કોઈ આવી જાય, એને જમાડીને પછી જ જમી શકાશે. અને આ તરફ એવું છે કે કોઈ આવતું નથી, 10 દિવસથી ભૂખ્યા બેઠા છે. ત્યાં વરસાદ થોભ્યો એટલે સાગળશા શેઠ પોતાના પુત્ર ચેલૈયાને કહે છે કે ભાઈ જરા જોઈ આવ, કોઈ બહાર ક્યાંય ભૂખ્યું હોય એમને બોલાવને, અતિથિને આપણે પહેલા જમાડીએ. એટલે ચેલૈયા બહાર જાય છે ને જોવે છે તો ગામના ત્યાં વડના નીચે બેઠા છે કોઈ એક અઘોરી બાવા જેવા. એટલે અઘોરી બાવાને વિનંતી કરી અને ચેલૈયો ઘરે લઈ આવે છે. સાગળશાને એમના પત્ની જોવે છે કે વાહ ભાઈ વાહ, કોઈ અતિથિ આવ્યા છે, એમને પહેલા જમાડી દઈએ. એટલે સાગળશાના પત્ની આંધણ મૂકે છે, બધું તૈયાર કરે છે અને લાવે છે અઘોરી બાવાની પાસે. અને અઘોરી બાવા એકદમ જ ઉગ્ર થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે કે આ શું કરો છો? હું તો કે અઘોરપંથી છું, મને તો માત્ર માંસ ખપે. વેજીટેરિયન ગુજરાતી જીવ છે, વૈષ્ણવ જીવ છે, માંસ કેવી રીતે રાંધવું? તો સાગળ શાહ એમના પત્નીને કહે છે કે માંસ રાંધો. તો એ ઘરમાં માંસ રંધાય છે અને પત્ની માંસ લઈ અને અઘોર બાવાને આપે છે. અઘોર બાવા પાછા વધારે ઉગ્ર થઈ જાય છે, કહે છે કે તમે આ શું આપી રહ્યા છો? પશુ માંસ આપશો? મને તો માત્ર મનુષ્ય માંસ ખપે. અને એ યુવાન છોકરાનું માંસ ખપે. અને ત્યારે સાગળસા શેઠ ચેલૈયાને કહે છે કે બેટા, આને તો આપણે ત્યારે જ જમાડી શકીશું જ્યારે મારે તારો વધ કરવો પડે. અને ત્યારે આપણે પેલું દિવાળી બેન ભીલનું જે ગીત છે, અદ્ભુત, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને, એ સાંભળ્યું હશે આપે. હૃદય દ્રવિક છે. અને ત્યારે ચેલૈયાને ખાંડણિયામાં નાખી ને માં રડી રહી છે, બાપ રડી રહ્યા છે. અને પછી ઈ માસને સાગળસા શેઠને એમના પત્ની અઘોર બાવાની સામે રજૂ કરે છે. ત્યારે અઘોર બાવા એકદમ સામે જોઈને ઊભા રહી જાય છે. અને ત્યાં તો જોવે સાગળસાને એમના પત્ની, તો શિવજી ખુદ આવીને ઊભા છે. બે શિવજીના પગમાં પડી જાય છે અને શિવજી છેલૈયાને પાછો જીવિત કરે છે. અને એટલે આ સર્વશક્તિમાન જે ભગવાન છે એ તમારી પાસે આવશે, તમને પાસે બોલાવશે, પણ તમારા નિશ્ચયની ફરી વાર પરીક્ષા કરશે. ફાઇનલ એક્ઝામ છે આ, પાર કે પેલે પારની એક્ઝામ છે. એટલે ગોપીઓ રાતના સમય કંટક માર્ગમાં થઈને વનમાં આવી છે, બધાને છોડીને ભગવાન પાસે પહોંચી ગઈ છે. અને ભગવાન કહે છે કે અહીંયા કેમ આવ્યો છો? તમારા ઘેર તમારી ફરજ નિભાવો. ગોપીઓ ખૂબ દુઃખી થઈ ગઈ છે. પહેલા તો રડી પડી છે. આજે આપણે જે વાત કરવી છે ને ગોપી ગીતની, એ આ ની વાત કરવી છે. આજના ગોપી ગીતમાં તમારી સાથે ગોપી ગીતમાં રહેલા ઇમોશન્સની વાત કરવા માંગુ છું. બહુ જ બધા શાસ્ત્રીજીઓએ વિદ્વાનોએ ગોપી ગીતની બહુ જાત જાતની ટીકા રજૂ કરી છે, પણ આ જે ટીકા હું જે રજૂ કરવાનો છું એનું મુખ્ય કારણ છે ગોપી ગીતના ઇમોશન્સ. ગોપી ગીતમાં રહેલી જાત જાતની ફિલિંગ્સ, એટલી બધી અદ્ભુત ફિલિંગ્સ. એટલે ગોપીઓ રડી પડી છે. પહેલું ઇમોશન આવું આવે પ્રેમમાં કે અરે અરે, મારા પોતાના પ્રેમીએ, મારા પોતાના પ્રેમના જેની તરફ મેં બધું સમર્પી દીધું છે, એ મારી જોડે આવું કરે છે. ગોપીઓ રડી પડી, પણ પછી ગુસ્સે થઈ છે, કારણ કે હવે મેં આટલું કર્મ કર્યું છે અને કૃષ્ણ તમે અમારી જોડે આવું કરો છો. એટલે કૃષ્ણને કહે છે ગોપીઓ કે તમે ખૂબ અન્યાયી છો. અમે આ યુવાન છોકરીઓ જેમણે પોતાનું બધું જીવન ત્યાગ કર્યું છે અને તમારી એકમાત્ર સાથે રહેવાની ઈચ્છા કરી છે, તમારી સેવા કરવા આવી છું, અને તમે અમને જ નકારો છો. અને આ બધા પતિ ને બાળકો ને માતા પિતા ને સાસુ સસરાની સેવા કરવાથી માત્ર ભૌતિક દુઃખ મળ્યા છે, જ્યારે તમારી સાથે કે જે તમે તમામ જીવોના પ્રિય આત્મા છો તેની સેવા કરવાથી જ સાચો આનંદ મળે છે. આ જ અમારો ધર્મ છે. અને કઈ સ્ત્રી તમારી વાંસળીનો અવાજ સાંભળીને કે તમારું રૂપ જોઈને કે જે ત્રણેય લોકને મોહિત કરે છે તેને સાંભળીને બીજી બધી ફરજોથી વિચલિત ન થઈ જાય. તમે ભગવાન શ્રી કૃષ્ણ છો, દેવતાઓનું રક્ષણ કરો છો, વૃંદાવનના લોકોના દુઃખ દૂર કરો છો, એટલે તમારે અમારી તકલીફને પણ મુક્ત કરવી જોઈએ. એટલે પહેલા ગોપીઓ રડી પડી છે અને પછી થઈ છે ગુસ્સે, કહે છે ભગવાન આ શું કરો છો, આવી પરીક્ષા, આવું તો કંઈ હોય. અને ભગવાને તો પ્રોમિસ કરેલું છે કે શરદ ઋતુની રાતમાં તમારી જોડે રાસ રચીશ. એટલે પછી ગોપીઓને ખુશ કરવા માંગતા ભગવાન શ્રી કૃષ્ણ, જે હંમેશા પોતાનામાં જ સંતુષ્ટ રહે છે, તેમણે વિવિધ લીલાઓમાં ગોપીઓ સાથે રમી અને રાસની શરૂઆત કરી છે. શ્રી કૃષ્ણ પહેલા તો ગોપીઓને પોતાના પ્રેમથી નવાજે છે. હવે આ જે શ્રી કૃષ્ણ સાથે આવી ગયા છે ગોપીઓને, એટલે પાછું એક બીજી ઇમોશનની વાત થાય છે. ગોપીઓને એવું થવા માંડે છે કે હવે ભગવાનને આપણે બાંધ્યા છે, કૃષ્ણ પર માલિકી અને અભિમાનની લાગણી થવા લાગે છે. દરેક ગોપીને થાય છે કે હું આ દુનિયાની સૌથી સારામાં સારી સ્ત્રી છું અને આ કૃષ્ણ પર મારો અધિકાર છે. અને આવું વિચારવા લાગી એટલે મનમાં અભિમાન ભરાયું છે. હવે ભગવાન કેમ આકર્ષાયા હતા ગોપીઓથી? કારણ કે એમનામાં નમ્રતા હતી. ભગવાન નમ્રતાથી આકર્ષાય છે અને અભિમાનથી વિરક્ત રહે છે. એટલે આ અભિમાન જે છે ને, એક બહુ રસપ્રદ લાગણી છે. પહેલા આપણે રડવાની અને ગુસ્સાની લાગણીની વાત કરી, હવે અભિમાનની વાત કરવી છે. અભિમાનના બે પ્રકાર છે. એક જે છે ને એ સાચું અભિમાન છે, જ્યારે બીજો અભિમાનનો પ્રકાર છે એ અહંકાર છે. સાચું અભિમાન કેવું હોય? કે જે આત્મગૌરવ આધારિત હોય, સિદ્ધિમાં અભિમાન કહેવાય છે. એક સકારાત્મક ભાવના છે, સ્વસ્થ ભાવના છે, અને એ વ્યક્તિગત સિદ્ધિઓ કે પ્રયત્નને કારણે આવી છે. એ કુશળતાની ભાવના છે, એ આત્મમૂલ્યની ભાવના છે, અને એમાંથી અભિમાન પ્રગટ્યું છે. આ પ્રકારનું અભિમાન જે છે એ સાચું આત્મગૌરવનું અભિમાન છે, એ ક્ષમતાનું અભિમાન છે, ગુણનું અભિમાન છે, અને ગુણનું નહીં પણ ગુણની સ્વીકૃતિનું અભિમાન છે. એની સાથે ખબર છે કે ખરેખર તો કોઈક બીજાના લીધે થયું છે, પણ એ પહોંચ્યા છે, પ્રવૃત્તિ કરી છે, કર્મનું અભિમાન. અને આ અભિમાન હોય એમાં સંતોષ હોય, એની સાથે સ્વમાન જોડાયેલું છે, આત્મવિશ્વાસની લાગણી હોય. અને જે વ્યક્તિઓને લક્ષ્ય સિદ્ધ કરવા માટેની અને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે, એટલે આ અભિમાન એવું છે જે આપણને આગળ વધવા તરફ, આપણા વ્યક્તિગત વિકાસ તરફ લઈ જવાનું અભિમાન છે. પણ પેલું બીજું અભિમાન જે છે એ અહંકારી અભિમાન, આ દંભી અભિમાન છે. એટલે એ સિદ્ધતાનું અભિમાન નથી, પણ પ્રભુત્વનું અભિમાન છે. નકારાત્મક છે, જોખમી છે એવી લાગણી છે. એ આપણે પોતાનું વધુ પડતું મહત્વ, ઉત્કૃષ્ટતા અને અધિકારમાંથી રજૂ થાય છે. અહંકારી અભિમાન આપણામાં આવે ને, એટલે આપણે અન્ય લોકોને હલકા સમજવા માંડીએ છીએ, આપણે એમની તરફ પ્રભુત્વ મેળવવા માંગીએ છીએ. અને બીજાનો જે દ્રષ્ટિકોણ છે તેની તરફ આપણી અંદર જે સહાનુભૂતિ હોય ને એનો અભાવ આવવા માંડે. એટલે આ પ્રકારનું અભિમાન જે છે ને એમાં માત્ર આત્મગૌરવ દેખાય, હસ્તગતતાની ઈચ્છા આવે, બધું ઝડપી લેવાની ઈચ્છા, આક્રમકતા આવી જાય, બહુ જ અગ્રેસિવ બની જાય. કારણ કે અહંકારી અભિમાન એ બાહ્ય માનવતા સાથે, બાહ્ય માન્યતા સાથે અને સ્થિતિની લાલસા સાથે સંકળાયેલું છે, એ આત્મગૌરવ નથી. પણ બીજા, મારો આ કુળમાં જન્મ થયો એટલે હું અભિમાનિક થઈ જાઉં, એ પ્રકારનું અભિમાન છે. મારી પોતાની શક્તિથી કશું થયેલાનું અભિમાન નથી, માત્ર સ્થિતિની લાલસા સાથે સંકળાયેલું અભિમાન છે. અને એ બાહ્ય માન્યતા અને અન્ય લોકો સાથેની તુલના દ્વારા જન્મે છે. બીજા કરતા હું ઊંચો છું કે હું ઊંચી છું એવી તુલના છે. મેરી સફાઈ ઉસકી સફાઈ સે અચ્છી હૈ એવા પ્રકારની તુલના છે. અને આ અભિમાન એ અહંકારિક છે. અને ગોપીઓને શું થયું છે? આવું અહંકારી અભિમાન જાગ્યું છે. અને જેવું જાગ્યું કે આ શ્રીકૃષ્ણ મારાથી બંધાયેલા છે, અને જેવું થયું તેવા જ શ્રીકૃષ્ણ રાધા રાણી સાથે ક્યાંક અચાનક અદ્રશ્ય થઈ ગયા. ત્યાં નૃત્યના આંગણમાં શ્રીકૃષ્ણ દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ છે, અને એકદમ જ અચાનક અદ્રશ્ય થઈ ગયા. એટલે ગોપીઓ પાછી અને એમના વિચારો સંપૂર્ણપણે શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયા. ગોપીઓ જંગલમાં ચારે તરફ શ્રી કૃષ્ણની શોધ ખબર શરૂ કરી. ક્યાંય કંઈક હલે તો તરત ત્યાં દોડી જાય. નિશ્ચલ જીવો પાસેથી, વૃક્ષોને પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ શ્રી કૃષ્ણને જોયા? અને એટલી બધી હેબતાઈ ગઈ છે કે તેઓએ શ્રી કૃષ્ણની લીલાઓની નકલ કરવાનું ચાલુ કર્યું. પાગલપણ રચાઈ ગયું છે. ગાંડી ઘેલી જેને કહીએ એવી થઈ ગઈ છે શ્રી ગોપીઓ. ત્યાં આગળ શોધવા જઈ રહી છે અને ત્યાં શ્રી કૃષ્ણના પગલા જોયા છે, અને પગલા જોયા તો એની બાજુમાં રાધારાણીના પગલા પણ જોયા છે. અને આ જોયા એટલે ખૂબ ચિંતિત થઈ ગઈ. અને પછી વિચારવા લાગી ગોપીઓ કે આ રાધારાણીએ કૃષ્ણની કંઈક વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ પૂજા કરી હશે, કારણ કે ગોપીઓથી દૂર હવે શ્રીકૃષ્ણ એની સાથે એકલા રમવાનો લાભ મેળવી રહ્યા છે. એને લાભ મળી ગયો છે રાધાને. ત્યાં વળી થોડા આગળ પહોંચ્યા તો હવે જોયું તો રાધારાણીના પગલા જ દેખાતા નથી. એટલે પાછો એવો નિષ્કર્ષ કર્યો કે શ્રીકૃષ્ણએ રાધારાણીને પોતાના ખભા પર ચઢાવી લીધા હશે. અને એમાં પાછું જોયું થોડે આગળ એક વૃક્ષ પાસે તો શ્રીકૃષ્ણના પગની ખાલી આંગળીના ટેરવા જ દેખાઈ રહ્યા હતા. એટલે એવા નિષ્કર્ષ પર આવી કે આ પોતાની પ્રિયતમાને શણગારવા માટે શ્રીકૃષ્ણએ ફૂલ ચૂંટ્યા હશે. ત્યાં વળી બીજા એવા ચિહ્નો જોયા અને થયું કે આ જે રીતે શ્રીકૃષ્ણ ઊભા છે એટલે એવું અનુમાન કર્યું કે શ્રીકૃષ્ણએ રાધારાણીના વાળને વેણી બાંધી છે, અને એના લીધે મનમાં દુઃખ દુઃખ ભરાઈ ગયું છે. કારણ કે પેલું અહંકારી અભિમાન જે છે ને એ હંમેશા દુઃખ તરફ દોરી જાય છે. એમાં કોઈ આત્મગૌરવ નથી, માત્ર દુઃખ છે. અને એ દુઃખ તમને ક્યાં લઈ જાય છે? એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇમોશન તરફ, એક શક્તિશાળી લાગણી તરફ. અને એ લાગણી છે ઈર્ષાની. એટલે દુઃખ છે ને, આવું અહંકારમાંથી જે જન્મ્યું છે એ ઈર્ષા તરફ લઈ જાય છે. કારણ કે દુઃખ કે અસ્વસ્થતા અનુભવતા લોકો અન્ય લોકોને વધુ અનુકૂળ અથવા ઓછી પીડાદાયક પરિસ્થિતિમાં જુએ છે. આપણે કમ્પેરિઝનમાં લાગી ગયા છે અને જેવા કમ્પેરિઝનમાં લાગ્યા એટલે દુઃખ આવ્યું જ સમજો, અને દુઃખની સાથે એ ઈર્ષા આવીને ઈર્ષામાંથી પીડા જન્મવાની છે. અને કેવા પ્રકારની પીડાઓ? રોષ, લાલચ, અસંતોષની લાગણીઓ, એના તરફ આપણે બહુ સંવેદનશીલ બની જઈએ છે. અને ઈર્ષા જે છે ને એ તફાવતથી જન્મે છે. અન્ય લોકો પાસે કંઈ છે ને મારી પાસે નથી, એટલે આપણે એ તરફ દોડી જઈએ છીએ ને એમાંથી પેલો રોષ, લાલચ ને અસંતોષ જન્મે છે. પણ આ ઈર્ષા પણ પાછી ત્રણ પ્રકારની છે. પેલી જેમ અભિમાનની વાત કરી કે બે પ્રકારના છે, એવી રીતે ઈર્ષા પણ ત્રણ પ્રકારની છે અને ત્રણ જુદા માર્ગ તરફ લઈ જાય. એક જે છે એ સૌમ્ય ઈર્ષા છે, આ છે ને હળવા પ્રકારની ઈર્ષા. એ સંભવત વ્યક્તિઓને પોતાને સુધારવા અને લક્ષ્ય માટે પ્રયત્ન કરવા તરફ લઈ જાય. આ પ્રેરણા ભરેલી ઈર્ષા છે, સૌમ્ય ઈર્ષા. એટલે હું કોઈને જોઉં અને એ વ્યક્તિની સફળતા જોઉં અને એના ફાયદાઓને જોઉં અને મને એમ થાય કે હું પણ વધુ મહેનત કરું કે જેથી મને એ સમાન પરિણામો મળે મારા જીવનના, એ પ્રકારની પ્રેરણા કરી શકું ને, એ સૌમ્ય ઈર્ષા છે. આ બહુ ઉત્પાદક ઈર્ષા છે. એ આપણને વ્યક્તિગત વિકાસ અને સ્વસુધારણાનું પ્રોત્સાહન આપે છે. પણ એક બીજી પણ ઈર્ષા છે, એ છે દુષ્ટ ઈર્ષા. વિનાશકારી છે, વધુ પડતી નકારાત્મક છે, જોખમી છે. અને આમાં આપણે બીજાને કશું નોંધપાત્ર કરેલું જોઈએ ને એટલે તેમના તરફ રોષ જાગે, દ્વેષ જાગે. દુષ્ટ ઈચ્છા ઈર્ષા જેનામાં જન્મે ને એને એમ થાય કે હું આ બીજા વ્યક્તિનું પતન કરી નાખું, એની સફળતાને તોડી નાખું અને એના તરફ આપણો પ્રયત્ન થાય. આ જુદું જોજો કે આ એક સૌમ્ય ઈર્ષા છે. આપણે વ્યક્તિની સફળતાને જોઈએ તો આપણે એ તરફ પ્રયત્ન કરીએ કે હું પણ એટલો સફળ થઉં. અને પેલી દુષ્ટ ઈર્ષા છે કે એમાં કોઈ આગળ વધતું જોઈ હું એને ખેંચીને નીચે પાડું. અને આ જે દુષ્ટ ઈર્ષા છે એ નકારાત્મક લાગણીઓ, વ્યક્તિગત વિવાદો અને ખોટા વર્તન તરફ દોડી જાય છે. પણ એક ત્રીજી પણ ઈર્ષા છે અને આ કેવી છે? એ નિરાશાજનક ઈર્ષા છે. આ ઈર્ષામાં સ્વદુઃખ થાય છે, અપૂરતાની લાગણીઓનો સમાવેશ થાય છે. આમાં આપણે એવું માની લઈએ છે કે કોઈ એક વ્યક્તિ સફળ થયું છે, પણ એ તો થઈ ગયા, હવે એ જે પ્રાપ્ત કરી શક્યા છે ને એ હું નહીં કરી શકું. એટલે નિરાશાજનક ઈર્ષા અનુભવતા લોકો પોતાની જાતને અન્ય લોકો સાથે પ્રતિકૂળ રીતે સરખામણી કરે કે ભાઈ એની પાસે તો આ હતું, એની પાસે તો આ હતું એટલે આવી રીતે સફળ થઈ ગયા, પણ મારી પાસે આ નથી ને પેલું નથી એટલે હું નહીં કરી શકું. અને એટલે જાતે જ હતાશ બની જાય છે, જાતે જ અંતર્મુખી થાય છે, નિરાશ બની જાય છે, ડિપ્રેસ્ડ થઈ જાય. અને આમાંથી શું થાય? આત્મગૌરવ તમારું છે ને એ ઘટી જાય, નિરુત્સાહી થઈ જાઓ કે નહીં થાય મારાથી. એટલે વિચારો કે એક પેલી અહંકારી એવી પ્રકારની આપણી અંદર લાગણી જન્મી છે, તેમાંથી દુઃખ થયું છે, એમાં પેલી રાધા રાણીને આવું થતા જોઈને પોતાની અંદર ઈર્ષાની લાગણી જન્મી છે. અને આવી જાત જાતની ઈર્ષાઓ થાય આપણને. એટલે આ તરફ આવું ચાલી રહ્યું છે, ગોપીઓ શ્રી કૃષ્ણને શોધી રહી છે, આ તરફ રાધા રાણી એકલી શ્રી કૃષ્ણ સાથે છે. અને આવું કૃષ્ણ પાસેથી, પરમ તત્વ પાસેથી આવું ખાસ ધ્યાન મળ્યું છે એટલે રાધા રાણી પોતાને સૌથી વધુ ભાગ્યશાળી સ્ત્રી સમજવા માંડ્યા છે. એટલે કૃષ્ણ પણ એમનામાં પણ અભિમાનની ભાવના આવી છે. અને એ ભાવના આવી એટલે કૃષ્ણને કહે છે કે ભાઈ હું આગળ ચાલી શકતી નથી, મને તમે ખભા પર ચઢાવી લો. પાવર આવી ગયો છે અંદર, ફૂલી પડે આપણે કે ભગવાન તો હવે એકલા મારી સાથે છે, બીજા બધાને મુક્ત જવા દીધા ને, ભગવાન એક મારાથી બંધાયેલા છે. અને જેવું એવું થયું કે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી પાસેથી પણ અદૃશ્ય થઈ ગયા. રાધા રાણી પણ બધાની જેમ એકદમ શોધવા લાગ્યા, કરે આ શ્રી કૃષ્ણ ક્યાં ગયા. અને ત્યાં થોડી વારમાં પેલી બધી ગોપીઓ પણ આવી ચડી, અને ગોપીઓ આવી ચડી એટલે રાધા રાણીએ કીધું કે સખીઓ, તમે જેવું વિચાર્યું હતું ને તેવું મારી સાથે પણ થયું છે. અને એટલે ગોપીઓ હવે જંગલમાં શ્રી કૃષ્ણને શોધવા નીકળી પડી છે. પણ જેટલું શોધે છે એટલી નિષ્ફળ થતી જાય છે. અને છેલ્લે હતાશ થઈને આ ગોપીઓ રાધા રાણી સાથે યમુનાના કિનારે પરત ફરી અને ત્યાં બેસી અને હવે સરળ ભાવથી શ્રી કૃષ્ણના ગુણગાન કરવાનું ચાલુ કર્યું. કારણ કે ગોપીઓ તેમના સર્વપ્રિય એવા કૃષ્ણના વિચારોમાં લીન થઈ ગઈ છે. અને લીન કેવી થઈ ગઈ છે કે તેમના શરીર, તેમના ચાલવું, તેમના સ્મિત કરવાની રીત, તેમની જોવાની રીત, તેમની વાણી, તેમને અન્ય વિશિષ્ટ લક્ષણો બધાની નકલ કરવા માંડી છે. એટલી બધી ગુમ થઈ ગઈ છે કે હવે શ્રી કૃષ્ણ મય થઈ ગઈ છે, જોડાઈ ગઈ છે પાછી, અને સાવ મૂઢ બની ગઈ છે. અને એમની લીલાઓને યાદ કરીને ઉન્મત્ત બનીને એકબીજાને જાહેર કરી દીધું કે હું જ કૃષ્ણ છું. સંપૂર્ણતાથી અંદર સમાઈ ગઈ છે. ગોપીઓએ તેમના મન અને જીવ શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધા છે. અને હવે જે વિરહ છે ને એના દુઃખથી પણ પર થઈ ગઈ છે, ઉચ્ચ અવસ્થામાં પહોંચી ગઈ છે. અને ત્યારે એ અભિમાન મુક્ત થઈ એ સંપૂર્ણ નમ્રતા આવી છે. અને સંપૂર્ણ નમ્રતા સાથે જે ગોપીઓએ ગીત ગાયું છે ને એ ગોપી ગીત છે, અદ્ભુત છે. એટલું આકર્ષક છે કે વાત ના પૂછો. ગોપીઓએ ભગવાનને પોતાની પાસે પરત ફરવાની વિનંતી કરી છે, જાત જાતની પૂર્વ ઘટનાઓને યાદ કરી છે. અને એને ખબર છે કે આત્મવિશ્વાસ છે કે શ્રી કૃષ્ણ પણ તેમને વિરહની પીડાથી બચાવશે. કારણ કે શ્રી કૃષ્ણ તો પ્રેમના શિરોમણી છે. એટલે જેવું એ અભિમાન ગયું કે તરત યાદ આવ્યું છે. અને આ જે વિરહની પીડા છે ને તેનું ગીત છે એ ગોપી ગીત છે. એને આપણે આગલા પ્રવચનમાં સાંભળીશું. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમાત્માને નમસ્કાર કરું છું. નમસ્કાર.
આવે.